તારીખ 7/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 289
મહત્વનો વિષય બીજા નંબરના મુદ્દામાં આવવા માંગતા હતા. જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મળ્યો છે અને તમે પદાર્થને વિશે માનતા 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 નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે અર્થાત જ્ઞાન સ્વરૂપ પણ વધે છે તે જ્ઞાનને નિરાકરણ જ્ઞાન કહેવાય છે. નિરાકરણ જ્ઞાનની પરિભાષા કરીને એનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે જ્ઞાન આત્માને જાણવામાં અસમર્થ હોય, અશક્ત હોય અથવા અયોગ્ય હોય તે જ્ઞાનને આવરણવાનું જ્ઞાન કહ્યું છે. ભલે પછી એ જ્ઞાન અજ્ઞાન અને નવપૂર્વના ઉભરવાનું હોય તો હોય પૂર્વ નવમાં એ પણ ગુરુજી અને રાયને એ દેવને કાઢીને નવપૂર્વ એટલે અગિયાર અંગ અને બારમા અંગ નવપૂર્વ કાલમાં તો પાંચ પહેલા માટે અગિયાર અને અત્યાર રાખે છે. નવપૂર્વ એટલે અગિયાર અંગ વત્તા નવપૂર્વ બારમા અંગના ચૌદ પૂર્વ છે એમાંથી નવપૂર્વ સુધી મિથ્યાત્વ અવસ્થાનો કાળ હોય છે. છેલ્લી અંગમાં વધુ માર્ગનો કાળ પણ એને જ્ઞાન નથી કર્યો અથવા એ આવરણ વાળું જ્ઞાન છે. વિદ્વાન હોય તો આગળના સિદ્ધાંત પ્રમાણે એના પ્રશ્નો કે આને તો ઘણો આગળ નથી થયું છે અગિયારમી નવપૂર્વ ઉમર છે નામ બદલ્યો બેઠા ગીધા સામાન્ય માણસ મોટો નામ બદલ્યો લાગે અને આને આગળ જ્ઞાન છે. અને જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મોટો હોય એ કેમ છો મનુષ્ય હોય ગુણતત્વના નામ યાદ ન રહેતા હોય સંતા તો નિરાવરણ નામ છે અને તેનું આવરણ વાળું નામ છે. આ કઈ જાતનું આવરણ આખો પ્રશ્ન ઉઠાયા તો અહીંયા અધ્યાત્મનો વિષય છે. સામાન્ય રીતે કર્મનો આવરણ કર્મનો શોષણ કોઈ કર્ણાનુરૂપના આગમનો પ્રભાવ છે અને કર્ણાનુરૂપના સિદ્ધાંત અનુસાર આખો પ્રશ્ન યોગ્ય છે અને પ્રશ્ન ઉઠે એ વ્યાજબી હોય છે પણ અહીંયા પ્રકરણ છે એ સમજવા દે છે. અહીંયા અધ્યાત્મનો પ્રકરણ છે તો જે જ્ઞાન સ્વાનુભૂતિને આવરણ કરે તે જ્ઞાનને આવરણ જ્ઞાન કહેવું અને ભલે કયું ઉપાડ હોય તો સ્વાનુભૂતિમાં નિરાવરણ થઈને સ્વાનુભવ થાય તો તેને નિરાવરણ જ્ઞાન કહી શકાય છે. એમ અધ્યાત્મની અંદર જુદી ગણતરી છે કરાવવાની અંદર જુદી ગણતરી છે. એકનો સિદ્ધાંત બીજી જગ્યાએ લાગુ પડતો નથી. ચાલી યોગમાં જીવવાણીમાં જે ચાર અનુરૂપ છે એ ચાર અનુરૂપમાં અનુરૂપ અનુસાર સિદ્ધાંત છે. એટલે કે કર્ણાનુરૂપમાં કર્ણાનુયોગ અનુસાર કર્ણાનુયોગમાં કર્ણાનુયોગના સિદ્ધાંત દ્રવ્યાનુયોગમાં દ્રવ્યાનુયોગના સિદ્ધાંત એ ચાર અનુરૂપમાં અધ્યાત્મનો વિષય પણ છે અને અધ્યાત્મના સિદ્ધાંતો ચારે અનુરૂપથી વિશિષ્ટ પ્રકારના વિલક્ષણ પ્રકારના અને ચારે અનુરૂપના સિદ્ધાંતથી ઉત્કૃષ્ટ પ્રકારના એથી કક્ષાના છે ઉત્તમ કક્ષાના એટલે જ્યાં જ્યાં અધ્યાત્મના સિદ્ધાંતો મુખ્યપણે કહેવાતા હોય સમજાવાતા હોય કે ચાલતો હોય એ વિશે અધ્યાત્મના સિદ્ધાંતો ત્યારે ચારમાંથી કોઈ પણ અનુરૂપના સિદ્ધાંતને વચ્ચે નાખીને એ અધ્યાત્મનો વિષય એને ડિસ્ટર્બ નહીં કરવો જોઈએ અથવા અધ્યાત્મનો વિષય ડરાઈ જાય સમજણમાં અને અનુરોધમાં સિદ્ધાંત મુખ્ય એ આત્માને ઈશ્વર બને, એ આત્માને અહિત કરતા છે. ભલે શાસ્ત્ર નું નામ છે તારે અનુરોધ, તો પણ તે આત્માને અહિત કરતા છે. આ લક્ષણ આત્મા એવો વિષય છે કોઈ પણ શાસ્ત્ર નું અધ્યયન કરતું. એના એક જ આત્મા એ બધું સમજવું જોઈએ કે જે જ્ઞાનમાં દેહાદી અભ્યાસ મીટો છે, એટલે કે દેહનો સંયોગ સંબંધ હોવા છતાં મિથ્યાવસ્થામાં તન્મયપણે અથવા એકત્રપણે દેહમાં પોતારોપણે અનુભવ થાય છે તેને અભ્યાસ કહે છે અથવા મિથ્યા જ્ઞાન કહે છે. એવું જેને મટી ગયું છે એટલે દેહમાં પોતા પોતાનો ભાવ તેને અનુભવાતો નથી. અને અન્ય પદાર્થને વિશે એટલે કે કલ્પના ઉદય પ્રમાણે નિશ્ચિત પ્રમાણે જેટલા પદાર્થોનો બીજો સહયોગ થાય, કુટુંબ પરિવાર મકાન આરોગ્ય સિદ્ધિ વેપાર ધંધો સમાજ દેશ નગર જે કંઈ આવે અન્ય પદાર્થોને વિશે અહંતા મમતા વર્તતા નથી, ક્યાંય મારાપણ લાગતું નથી, દેહમાં પણ મોડા મારાપણ નથી. અને જે કાંઈ પૂર્વ કર્મના સુધે જે કાંઈ પોતાનો ઉદય અને પોતાનો સંયોગ છે એમાં પણ મારાપણ નથી, તથા ઉપયોગ સ્વભાવના પરિણામે છે. મૂળ સ્વરૂપ જેવું છે એ સ્વરૂપમાં સ્વરૂપાકાર ઉપયોગ કરીને ઉપયોગમાં સ્વભાવ અનુસાર સ્વભાવ આકારે સ્વરૂપાકારે ઉપયોગ થાય છે, એટલે સ્વાનુભવ થાય છે અને જ્ઞાન સ્વરૂપ પણ મળે છે. એવા જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહીએ છીએ. એ જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવાય છે. ઉદાહરણ નિરાવરણ જ્ઞાન કહેતા છે. આગમમાં તો ઉઘાડ થાય અને આવરણ એટલું ખુશી, જેટલો આવરણ ખુશી એટલો ઉઘાડ થયો. કોઈને અવધિજ્ઞાન સુધીના ઉઘાડ થાય છે, અવધિજ્ઞાન સ્વજ્ઞાનના અવ્યાજને ન ઉપયોગ એટલો અને અવધિજ્ઞાનનો ઉપયોગ થાય છે રાશિમાં આવશે તો એટલે આવરણ ખુશી કે નહીં કે જે જ્ઞાન સ્વરૂપ પણ ન ભલે એ જ્ઞાનનો ઉઘાડ રાગદ્વેષનું કારણ થાય. નારકીમાં અવિજ્ઞાન એટલું થાય કે આ પૂર્વ ભ્રમમાં મારો દુશ્મન હતો, મારા રીતે બરાબર જાય દ્વેષનો નિમિત્ત થાય છે. દેવ લોકમાં વિખ્યાત અવસ્થામાં અવિજ્ઞાન આવે છે, અત્યંત રાગનું કારણ થાય છે, તીવ્રતાનું કારણ થાય.
સ્વરૂપ પણ અને ભજવું
સ્વરૂપ ભજવું જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે, એટલે જ્ઞાનમાં સ્વરૂપ છે એ સ્વપણે અનુભવાય છે. જે નિરાત્મ સ્વરૂપ છે, સર્જાત્મ સ્વરૂપ છે, એનું જે પરમ તત્વ પરમાત્મા તત્વ પરમ પરિણામી ભાવે ગયેલું છે એ સ્વરૂપ પણ અનુભવાય છે. અત્યારે એના અભાવમાં શું થાય છે, ઘરમાં શરીર વાળો દોરમાં અનુપમ થાય છે, આપણે સંયોગ વાળો તો એ સંયોગમાં અમત આમતા મમતા થાય છે. એ જ્ઞાન ગમે તેટલા ઉભાર વાળો હોય, જગતમાં બધા વા વા કરતા હોય ભગવાન, તો શું આનું જ્ઞાન છે, શું આપણે બુદ્ધિ છે. પણ જ્ઞાનની દ્રષ્ટિમાં એ જ્ઞાનને તો ચોકડી મૂકે છે, આ જ્ઞાનની અમને કોઈ કિંમત નથી. તેના મનમાં એ વાત કરી છે. બીજો મુદ્દો છે જ્ઞાની ની વાણી અને અજ્ઞાની ની વાણી નો તફાવત સમજવા માટેનો બીજો મુદ્દો છે. સામાન્ય રીતે જેને બોલવાની ઈચ્છતા વક્તૃત્વ કરાવીને કહેવામાં આવે છે એ સારી હોય, એટલે સમાજમાં બહુ ભાગ જીવો એના વ્યાયામમાં આવે છે. અને વારંવાર સામો નાની છે કે અજ્ઞાની છે એ તફાવત વાણી ઉપરથી બહુ ભાગ માત્ર સમજી શકતા. તો અહીંયા કૃપાળુ દેવે એ વિષય ઉપર બહુ સુંદર પ્રકાશ કર્યો છે અને જીવને પ્રયોજન કેટલા માટે એ વાતનું છે કે આ જગ્યાએ જીવ ભૂલે છે તો અજ્ઞાની વાણીનું અનુસરણ કરે છે અથવા તો અજ્ઞાન એને જ્ઞાની માની કહે છે અને એ ના થવાને બદલે મુસાફર છે. આ વિશે મુમુક્ષુ માટે બહુ પ્રયોજન છે. સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યને, સર્વજીવો એટલે સામાન્ય મનુષ્ય લેવા જેના જીવ મુમુક્ષુ ના નેત્રો મહાત્માને ઓળખે એને બાદ રાખવા, જેને ઓળખાણ કરે છે એને ન લેવા, એટલે અપેક્ષા મર્યાદા રાખીને સર્વજીવો એટલે કે સામાન્ય જીવો મનુષ્યને જ્ઞાની અજ્ઞાનની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. સામાન્ય જીવોને બધાને સમજાઈ જાય એવી તો પરિસ્થિતિ કે વસ્તુસ્થિતિ પણ નથી છે, એ વાત યથાર્થ છે. કેમ કે કેમ યથાર્થ છે કે કાયિક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના દેવો ઉપદેશ કરે શાસ્ત્રમાંથીને અથવા જ્ઞાનીને સાંભળીને જ્ઞાનીના વચનોનું અધ્યયન કરીને જેમ જ્ઞાની કહે એમ જ પોતે કહે એવું થઈ શકે છે, એવી આવડત હોય છે. એટલે તેના વચનનો સંતુલ્ય પણ જોયાથી જ્ઞાનીના વચનો અને અજ્ઞાનીના વચનો એક સરખા દેખાવાથી જણાવાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, સામાન્ય મનુષ્યો તો જ્ઞાની માને પણ મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. સામાન્ય મનુષ્ય તો ભૂલ કરે કેમ કે એનો એવો વિશેષ નથી, મોટા ઉતરાય નથી, પણ મોક્ષમાં પણ જેને મુમુક્ષુતા મંદ છે એને પણ આ યુગ થવાનો સંભવ છે. પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને કેવી રીતે સમજી શકે છે તે વિસ્તાર નીચે કરશે, પણ આટલો કે સામાન્ય માણસ અને અનંદ દશા વાળા તો ભૂલી ગયું ખાય આત્મહિત ને આત્માચિતા જેને કહીએ એ ઉપર ઉપર ની વાત છે, અંતર ની વાત નથી, હૃદય ની વાત નથી. એવા જીવોને એ ગુણ થવાનો ઘણો સંભવ છે, એ બધો પુરુષ ઉત્કૃષ્ટ દશાવા મુમુક્ષુ એટલે જેને આત્માર્થતા ઘણી સારી છે, અંતર છે જે આત્માર્થ છે, આત્મહિતમાં જે સાવધાન છે, આત્મહિતમાં જે જાગૃત છે, સારી રીતે જાગ્રત છે એ જીવ નહીં બોલાય. પણ કોઈ શુષ્ક જ્ઞાની તો એવા પણ હોય કે ઘણા ભક્તિ પણ કરતા તો ભક્તિ હોય એના શુષ્કતા કેવી રીતે હોય? શુષ્ક જ્ઞાન સમજાવતો છે ત્યાં માત્ર એમ કે એકદમ સ્વચ્છંદીય જ્ઞાન શુષ્કતા છે, ભક્તિ ભક્તિ કઈ છે નહીં એવું માત્ર ન લઈએ. ભક્તિ કરે તો પણ ભક્તિ રસમાં સારી રીતે આવી જાય, તો કે ભક્તિ રસ કોને કહેવાય? અધ્યાત્મની દ્રષ્ટિએ જુદો જ વિષય છે, રાજરાજની દ્રષ્ટિએ જુદો વિષય છે, કર્મેન્દ્રિયની દ્રષ્ટિએ જુદો વિષય છે, મનોરંજનની દ્રષ્ટિએ જુદો વિષય છે, અને અધ્યાત્મની દ્રષ્ટિએ તદ્દન જુદો વિષય છે. પણ અત્યારે ઓગ સમુદાય ભજન ગાય પદ ગાય એને ભક્તિ સમજવામાં આવે છે, તો એ ખરેખર ભક્તિનો એ નિષ્ફળ સ્વરૂપ નથી, અથવા એને જ ભક્તિ માનીને ત્યાં જ્ઞાન શુષ્કતા નથી થતી કે ઓગ સંજ્ઞા નથી રહેતી એવું વિચાર આવી ગયો. અહીંયા તો શું જવાબ દીધી છે કે એની માનીમાં આખર જ્ઞાની માનીની તુલના એટલે એની સાથે તોડવામાં આવે તો આખર જે છે એના તું તું વિકલન દેવો હોય છે ને, એમાં વિગતનો ફેક્ટર છે તો તું દેવું. હિન્દીમાં તો એ શબ્દ તું શબ્દ વજન દેવા ઉપર વપરાય છે કે આ વખતે તમારું તુલ ધન છે એમ દેવું, એ શબ્દ ત્યાં વપરાય છે. ગુજરાતીમાં તુલના શબ્દ લેવાય છે, તુલના એટલે વજન દેવું. અથવા બરાબરીમાં જેને કમ્પેરેટિવ નોલેજ કહે છે, જ્ઞાનીની માનીનો આશય અને અજ્ઞાનીની માનીમાંથી એ આશયનું જ્ઞાન થવું, એ બંનેના આશયમાં કોનો વજન કેટલા અનુપાતમાં કેટલા પ્રમાણમાં જાય છે એ વાત જે માપી શકે, તોડી શકે, જોખી શકે, કમ્પેરેટિવ જ્ઞાન એનો બરાબર હોય તો એને તુલનાત્મક જ્ઞાન કહેવામાં આવે. એક વિચાર કરી કે સામાન્ય રીતે દરેક ધર્મ મતોમાં પાપ કાર્યો અને પાપ પરિણામનો નિષેધ છે, અને શુભ કાર્યો સારા કાર્યો અને એ જાતના પરિણામનો નિષેધ નથી. આ તો દરેક સંપ્રદાયનો એક સામાન્ય વિષય આ છે. પછી એક કુરાન તમે લ્યો તો પણ વાત મળવાની, અને તમે બાઇબલ લો તો પણ એમાંથી એ વાત મળવાની, તમે ગીતા લો તો પણ રામાયણમાંથી પણ એ વાત મળવાની, અને ધર્મશાસ્ત્રમાંથી પણ એ વાત મળવાની. છતાં તુલનાત્મક દ્રષ્ટિએ એનો અભ્યાસ કરવામાં આવે તો જૈન દર્શનની ઉત્કૃષ્ટતા વેદાંત દર્શનની બીજા અન્ય દર્શનો કરતા ઉત્કૃષ્ટતા, જૈન દર્શનો પણ ઉત્કૃષ્ટતા નથી પણ બીજા દર્શન કરતા એને ઉત્કૃષ્ટતા, એ તુલનાત્મક જ્ઞાન જેને હોય તુલનાત્મક દ્રષ્ટિ હોય એ દેવા સમજી શકે છે, નહીં તો નથી સમજી શકતા. એને તો સારું લાગે, આ સારું છે કે ધર્મમાં તો બધું સારી વાત નથી, ધર્મમાં કંઈક ખરાબ થોડી પણ તુલનાત્મક દ્રષ્ટિએ બહુ વિચાર કરવાનો છે. શુષ્ક જ્ઞાનીની વાણીનો આશય અને જ્ઞાનીની વાણીનો આશય એના તુલનાત્મક દ્રષ્ટિએ બહુ મોટો ફરક છે. કે જ્ઞાનીય માનવીમાં વિતરાતા ઉપરનો વજન છે. તે સુભાષો મોક્ષ ઉપર નો મોક્ષ માર્ગ ઉપર નું કે જેમાં વિતરાતા રહેલું છે તેના ઉપર વધારે વજન છે. ત્યારે બીજી જગ્યાએ અશુભને સૂર્યને શુભ ઉપર નું વજન આવી જશે. અને એ વિતરાકતા પ્રાપ્ત કરવા માટે જે અંતર્મુખી આત્માનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ પ્રેરણા જ્ઞાન હોય છે. તો કે ઘણી વાતો હશે નીચે તો પણ જ્યાં આશયને સમજાય ત્યાં જ્ઞાનીને જ્ઞાનીમાં મુખ્યપણે વિતરાકતાનો આશય છે, શુદ્ધતાનો આશય છે. એ શુદ્ધતાનો આશય જે જ્ઞાનીને જ્ઞાનીમાં જળવાય છે અને જ્ઞાનીને જ્ઞાનીમાં એના ઉપર જેટલું વજન આવે છે એટલું વજન અજ્ઞાનીની જ્ઞાનીમાં આવી શકતું નથી. કદાચ તો અજ્ઞાની નકલ કરવા જાય તો પણ એના અંતઃકરણમાં એ ચીજ નહીં હોવાને લીધે કુવામાં હોતો હોવાના કુવામાં પાણી નથી તો હવાડામાં નથી હોતા એ વાત લાવી શકાતી નથી. અથવા વિતરાક સાથે કામ છે તો એ વિતરાકતા એ પ્રકારના પરિણામના રસને લઈને ઉત્પન્ન થાય છે. જ્યાં એ પ્રકારના પરિણામના રસનો અભાવ છે તે રસના અભાવને શુષ્કતા કહે છે. અહીંયા વાણી તો કોઈ વાર એવી હોય કે જ્ઞાની શાસ્ત્રને યાદ કરે તેના કરતા અજ્ઞાની તે શાસ્ત્રને યાદ વધારે સારી રીતે કહી શકે કે સમજાવી શકે અને ભૂલ ક્યાં થાય છે. ત્યારે મનુષ્ય જીવ છે, આત્માથી જીવ છે એ એકની વાણી અને વક્તૃત્વ કરા અને છતાંને નથી જોતો કે ક્ષણને સમજાવવાના ક્ષણને પણ નથી જોતો. એમાં વિતરાકતા સંબંધિત રસ કેટલો છે આમ વાપરતા આવે છે કે જે વિતરાકતાનો આશ્રય છે અને એ વિતરાકતાનું કેન્દ્ર સ્થાન પોતાનો આત્મતત્વ છે, પરમતત્વ છે, એનો રસ કેટલો છે, સ્વભાવનો રસ કેટલો છે, વિતરાકતાનો રસ કેટલો છે એટલે સ્વભાવ રસ કેટલો છે એ માપતાને આવડે છે, એ તોડતા આવડે છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીની માનીમાં એ ફરક છે. જ્ઞાની ફરી 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 ફરીને આ મૂળ સંસ્થાન પર આવી જશે, મૂળ ધર્મ અને મૂળ ધર્મના આશ્રયભૂત તત્વો પર આવશે. અજ્ઞાની નહીં આવી શકે, નકલ કરવા જશે પણ નહીં આવી શકે. એ સર્જે સર્જે બીજી રીતે ચાલી જશે એના વક્તવ્યમાં. એક બીજો એના ગુણધર્મ પાછો કે આવું તત્વજ્ઞાનનો જ્ઞાન વિષય ચાલતો હોય છે ત્યાં સિદ્ધાંત સમજાવવા દ્રષ્ટાંત પણ આવે છે. તો દ્રષ્ટાંત એવું છે કે જે લોકોને રોજ ભણવામાં આવતા વગેરે વાતો દ્રષ્ટાંતમાં આવતી હોય છે તો દ્રષ્ટાંતમાં એવા મળ્યા અને એમાં બધાને રસ પણ હોય, અનુભવમાં આવતી વાત હોય સમજાતી હોય અને થોડી કહેવાની પદ્ધતિ પણ સસ્પેન્સ સ્ટોરીની જેમ કે જિજ્ઞાસાનંદભાઈ રસ કરે બધાને એવી પદ્ધતિ હોય છે વક્તૃત્વ કરવાની. માણસને ત્યાં એન્ગેજ થઈ જાય ત્યારે આ શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે એને થાય બહુ સરસ સમજાવે છે. અને એને કઈ કરાવ આપી એને સાંભળનારને ખબર નથી, સામાન્ય પણ સામાન્ય મનુષ્ય સિદ્ધાંત એના પર સંક્ષેપમાં પતાવીને વાત પૂરી કરી નાખે અને સમજાય બધા દૃષ્ટાંતની વાતને કહેવામાં. તો એ વિષયના જાણકાર એને ખ્યાલ આવી જાય છે તો મૂળ વાત ને તો ગૌણ કરી નાખે છે અને એનો દ્રષ્ટાંત સમજાવવા માટે મોટી વાત કરી અને લોકોનું મનોરંજન થાય કે વિષયની તો એક પ્રથમ શૈલી એ બ્રાહ્મણનો વિષય બની જાય છે. મુમુક્ષુ ત્યાં સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ વક્તાને સાંભળતા કે નહીં. આપણે તો આત્મતત્વ અને આત્મતત્વ પ્રાપ્ત થાય છે જેનાથી એવું જે ધર્મ તત્વ વિતરાવી હતા એ બે ઉપરનો રસ કેટલો જાણે છે તે પોતાનો જે રસ હોય તો એનો ઇન્ટરલિંક જેને કહેવામાં આવે છે એ સંબંધ જોડાય છે. શ્રોતાને એ રસ હોય તો સામે એ રસ વાળાની સાથે લિંક થઈ જાય છે, એકતા થાય છે. જો પોતાના જે રસ હોય એ સામે એ રસ ન આવે તો એને રસ નથી પડતો. વક્તાને અધ્યાત્મ રસ હોય અને જો શ્રોતાને અધ્યાત્મ રસ ન હોય તો શ્રોતાને નહીં મજા આવે તો એને એમ થશે કે આવી બધી વાતો ઊંચી ઊંચી હોય બધી તત્વો હોય મંદિરોમાં ન સમજાય એવી સૂક્ષ્મ વાતો આવી બધું શું ચાલે છે એને મજા નહીં આવે રસ નહીં પડે. એટલે બે વચ્ચે સમગ્ર નિમિત્તની નીતિ ક્યારે થાય છે કે યોગ્ય વક્તાને યોગ્ય શ્રોતા હોય ત્યારે. બેમાંથી બે અયોગ્ય હોય એટલે જાણતું નથી અને બે અયોગ્ય હોય ત્યાં જાણે બે યોગ્ય હોય ત્યાં જાણે આ નિયમ છે. મિત્રો એ બીજા ભેદ પડતો આવી પરિસ્થિતિ ઉભી થાય છે. એટલે અહીંયા તો એમ કેવું છે કે હવે શાસ્ત્રની વાતો હોય આત્માની વાતો હોય તો પણ જે આશય છે એની તુલના કરતા ન આવે તો પોતે જ્ઞાનીની વાણી સ્વરાત્મક યોગ આત્માર્થ ઉપદેશક અપૂર્ણ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. આ જ્ઞાનીની વાણીના લક્ષણ લીધા બીજા કહેશે અલ્પવિરામ છે અને અનુભવ સ્વરૂપનું હોવાથી આત્માને સતત જાગ્રત કરનાર હોય છે. ચાર ભૂમિકા છે જ્ઞાનીની વાણી પૂર્વાર્થ પર વિરોધ હોય છે. એટલે જ્ઞાનીને વસ્તુ દર્શન હોવાથી પોતાની વાતને પોતે વિરોધાભાસ ના રાખે એવી બીજી વાત ક્યારે જ્ઞાનીની વાણીમાં નહીં આવે. જોકે આત્મામાં કેટલાક વિરુદ્ધ ધર્મો પણ છે. આત્મા નિત્ય પણ છે, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં, અનિત્ય પણ છે. પણ એ બંને વાત કરવા છતાં પણ એમાં અવરોધ પણ જ્ઞાનીની વાણીમાં આવે છે. સંસારની 114 ભૂમિકા છે. બંધ કરીને પર્યાયાર્થી મિલે જોવું, પર્યાયાર્થી મિલના ચક્ષુને સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થી મિલે જોવું, એ વાત ચાલે છે. હવે શાસ્ત્ર ની અંદર તો નયને સાપેક્ષ કરે છે, સાપેક્ષા નયા. જો નયની અપેક્ષા ન હોય તો સર્વથા એક વાપરવામાં આવે તો એકાંત તું નહીં થઈ જશે તો પરસ્પર વિરોધ છે. તો ભગવાન કૃષ્ણ આચાર્યનું વચન છે. તો જ્ઞાનની વાળામાં એ વિષયના સ્પષ્ટીકરણ આવશે કે આ કેવી રીતે કહેવામાં આવે છે કે જ્યાં એક મહિનો વિષય ઉપયોગાત્મકપણે વિષય કર્યો છે ત્યાં બીજા મહિનો વિષય ઉપયોગાત્મકપણે વિષય નથી થતો. જો તમારું પ્રમાણ જ્ઞાન છે કે બીજા મહિનો વિષયની સાપેક્ષતા છે પણ ખાલી શબ્દને પકડીને સર્વથા 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 ઉપર વિરોધ લઈએ તો સૂત્ર અનુસાર વ્યાખ્યાન હોવા છતાં આપણે એની અંદર વસ્તુ દર્શન હોવાથી કોઈ પણ વાત કેટલી મર્યાદા લઈને જવાની છે આ જગ્યાએ એનો ખ્યાલ મને પડી જાય છે, એનું જ્ઞાન થઈ જાય છે. આ એક વિશેષતા છે જ્ઞાનની. એટલે ક્યારે પણ જ્ઞાન અનુસાર જે વચન ચાલે છે એમાં વિરોધાભાસની ઉત્પત્તિ થતી નથી, રોજ માની આવે છે. એવી જ રીતે નિશ્ચય કહેવા છે. નિશ્ચયનો વિષય તદ્દન જુદો છે, વ્યવહારનો વિષય તદ્દન જુદો છે. અને બંને જુદો છે એમને વિષય વિરોધ છે એમ કહેવાય છે. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં વિષય વિરોધ છે. પણ જીવનને એને કહેવાય છે કે જ્યાં વિષય વિરોધ ટળી જાય છે. પરમાત્મને સધાય છે એવું જે પ્રયત્નની સિદ્ધિ છે એ જળવાઈને જરા પણ વિરોધાભાસી માની ન હોય એવી માનીને અવિરોધ નથી. કેમ કે એને વસ્તુ દર્શન નથી, ક્યાંક તો વિરોધ ખાઈ જશે, ક્યાંક તો એ પોતાની વાતને કાપશે, તો ત્યાં વગર રહેશે જ નહીં. એટલે જ્ઞાનીની માની પૂર્વાર્થ વિરોધ હોય છે, આત્માર્થ ઉપદેશક હોય છે, આત્માનું પ્રયોજન સિદ્ધ થાય એવો એમાં ઉપદેશ હોય છે. આ એનું ખાસ ચિહ્ન છે. ક્યાંય આત્મહિતને ઠેસ વાગે, આત્મપ્રાપ્તિની ભાવનાને ઠેસ લાગે, આત્મભાવનાથી વિરુદ્ધ જાય તો ઉપદેશ જ્ઞાનીની માણીમાં ન હોય. આત્મભાવનાને ક્યાંય ઠેસ ન લાગે. પોતાની આત્મભાવના વધે, ભાવના તો પહોંચી જ છે ને, કેવો જ્ઞાન સુધીનો વિષય પડે. આત્મભાવના ભાવતા જીવ લે કેવો જ્ઞાન. ભાવના વિરુદ્ધ ન જાય, આત્માર્થ ઉપદેશક જ હોય છે. આત્મભાવનાથી વિરુદ્ધ જ્ઞાનની માની કદી જતી નથી. પણ આત્મભાવનાને પોષક હોય છે, આત્મભાવનાની પૂરક હોય છે એવી જ્ઞાનની માની હોય છે. આ ખાસ લક્ષણ છે. ત્રીજું અપૂર્વ અર્થનું નિરૂપણ કરતા હોય છે. આ વિશે વધારે ગૂઢ છે. ગૂઢ ભાવ આ જગ્યાએ નિવૃત્તિ કરે છે. આત્મા છે એ અતિ ગંભીર તત્વ છે. આત્મ સ્વરૂપ, આત્મભાવ એ ઘણો ગંભીર તત્વ છે. અને એ વિષયના ભાવ સ્વાનુભવ પૂર્વક બીજાને જ્ઞાનીની વાણીમાં આવે છે ત્યારે એ ભાવ અને એ ભાવના નિમિત્તે ચાલતો જે વચન વ્યવહાર એમાં અપૂર્વતાની એક ઝરક હોય છે. એ અપૂર્વતા જેને ભાષે છે એને સ્વભાવ ભાષે છે. તેની તે વાત હોય તો પણ એમાં અપૂર્વ અપૂર્વ ભાવ આવતા હોય છે. શબ્દો કદાચ તેના તે હોય પણ ભાવની અપૂર્વતા હોવાને લીધે વાણીમાં પણ અપૂર્વતા છે એમ કહેવામાં આવે છે. કેમ કે ભાવને પકડવાનું નિમિત્ત વાણી છે. ત્યાં વાણી પણ અપૂર્વ છે અને ભાવ પણ અપૂર્વ છે. આ વિશે ઘણા ભૂખ છે અને તે કેટલીક યોગ્યતાએ પહોંચ્યા પછી જ એ અપૂર્વતાનો અનુભવ થાય છે. એ અપૂર્વતા પાસે છે, નીચેની યોગ્યતા માટે એ અપૂર્વતા અસ્તિત્વમાં નથી. એને તો જ્ઞાની અજ્ઞાની સમાન લાગે છે, તો પણ અજ્ઞાનીની માની પણ વધારે સારી લાગે છે. પણ અપૂર્વતા સમજો ખબર પણ આપી નથી. અને અનુભવ સહિત પણ હોવાથી એક અનુભવની જરા એ પણ જ્ઞાનની વાણીની વિશિષ્ટતા છે કે જેમાં અનુભવની જરક છે, આત્માનુભવની પણ જરક છે. અને બીજી વાત કરે તો પણ એ દરેક વાતમાં અનુભવ પ્રધાનતા વિશેષપણે જરકે છે, વિશેષપણે આવે છે.
કેમ કે એની કાર્ય પદ્ધતિ પણ અનુભવ પદ્ધતિ છે અને અનુભવની સર્વત્ર પ્રધાનતા છે. તેથી અનુભવ સહિત પણ અછામણ રહેતું નથી, એવું અનુભવ સહિત પણ લાગે. અને આત્માત્મા વિષયમાં કે આત્માને સતત જાગ્રત કરનાર હોય છે, સાવધાન કરનાર હોય છે, ખાસ કરીને જીવના વિષયમાં. મારા પરિણામથી મને અહિત થાય છે કે હિત થાય છે એ વિષયમાં મારી જાગૃતિ ન હોય તો કેવી રીતે હિત શકાશે અને કેવી રીતે અહિતથી બચી શકાશે, એનાથી એક વાત નહીં થાય. તો એ વિષય બહુ સારી રીતે અનુભવ પ્રધાનપણે અને સાંભળનારને પણ એ વિષયની જાગૃતિ ઉત્પન્ન થયા એ પ્રકારથી એવા વિશિષ્ટ પ્રકાર છે જો કોઈ કહી શકતું હોય તો જ્ઞાની છે. જ્ઞાનીને જ્ઞાનીમાં ભલે છતાં ગમે તે હોય છે કે ભલે ગમે તેની સારી હોય તો પણ આ પ્રકારનું થયા છે. કેમ કે એ પોતે જ પોતાના સ્વરૂપને વિશે જાગૃત નથી, તો એ જાગૃતિનો વિષય એના ટોનમાં કેવી રીતે આવશે? એ ધ્વનિ નહીં આવે, શબ્દો આવશે તો પણ એનો અંદર ટોન ખલાસ છે, ધ્વનિ નહીં હોય, કોષ નહીં હોય. આ શું છે કે જે વિષય ઉપર રસ અને રજન હોય છે તો વાણીમાં પણ એ વિષયમાં કોષ ઉભો થાય છે. સહેજ કુદરતી છે એ વસ્તુ, આત્માને જાગૃત કરવાનું છે, સતત જાગૃત કરનાર હોય છે. કેટલી વાત સ્પષ્ટ લખી છે અને એકદમ જ્ઞાનીને ઓળખીને ઓળખાયને પણ ઓળખીને એનું બહુમાન ભક્તિ કરે, ઓળખ્યા વગર ઉગે ઉગે બહુમાન ભક્તિ કરે તો એની સાર્થકતા નથી. દૃષ્ટાંત આપીને સમજાવશે ચાલી રીતે એમાં બીજો પેટા પ્રશ્ન છે કે શરીરથી જુદો કેવી રીતે પાય, જ્ઞાન સામાન્યના વિગમથી જે દેવાભ્યાસને લીધે શરીરના પોતાપણાનો જ્ઞાનનું પોતાનું પોતાનું વિગમ રહે એટલે કે અંતર્મુખ જ્ઞાનની સ્થિતિ થાય ત્યારે જ શરીરથી આવે છે. એ સિવાય બીજી કોઈ રીત નથી કે જેથી શરીરથી શરીરની અવસ્થા છે જે એમાં મને અસાકાર થાય છે અને મને સાકાર થાય છે એનું જે વિધન છે અભ્યાસિત કર્મ છે, એ બહિર્મુખ છે અને એનાથી અહીં થાય છે. દીપ જરા પણ થતો નથી, આત્મનિંદ્રા પણ થતો નથી, જયારે જ્ઞાન પોતાના સ્વયંના વિગતમાં અંતર્ભૂત થઈ ગયા, એટલે કે જ્ઞાન જયારે જ્ઞાનના આત્મનો આધાર લઈને સ્વસંવેદન થાય ત્યારે એ શરીરથી પણ જુદો કરે છે અને ત્યારે એ દાદાજી વિભાવથી પણ જુદો કરે છે. એમાં ક્રમ નથી કરતો. જયારે એ જુદો કરે છે ત્યારે સર્વ અન્ય તત્વથી જુદો કરે છે, એક જ સાથે. તેમાં પહેલા શરીરની વાત, પછી રાગની વાત કરવા, પહેલા રાગની અને પછી શરીરની તેની વાત છે. પણ જુદો કરે છે કાલ તો એક સાથે જળ કર્મ ભાવ કર્મ નો કરો થી જુદો અને તે ઉત્પન્ન થાય ત્યારે જુદો કરે છે. એમાં બીજો કોઈ ઉપાય બીજી કોઈ રીત નથી, બીજી કોઈ કાર્ય પદ્ધતિ પણ નથી. દાદાજી ભાવને ક્યાં જીવ ના કર્યા છે, ક્યાં પુરુષણ ના કર્યા છે, ક્યાં બંને ના કર્યા છે, તો કઈ રીતે છે? અને દરેકમાં જીવ પણ છે અને તે અજીવ પણ છે, જીવના ભાવ જીવના પરિણામે રાજા બી છે, છતાં આદિ મધ્યમાં ઉદ્ગળ રાખે છે. જીવના પરિણામને સુગળના કહેવા એ કેટલું ઊંચી છે. જયારે ખરેખર જીવના દોષિત ભાવ છે, જીવ દોષ કરે છે, છતાં આચાર્ય ભગવાન પોતે એને સુગળના કહે છે, તો બુદ્ધિમાં સીધે સીધે પદાર્થ ના બેસે. કોઈ પણ વાત સત્પુરુષની હોય, આચાર્યની હોય, સિદ્ધિ સિદ્ધિમાં ન બેસે એવી રીતે સામે આવતી હોય ત્યારે કોઈ પણ જીવે એવી વિચારો ન કરવી જોઈએ કે આમાં કામ કેવું છે. એવી વિચારો કરી કરવી પોતાને ન સમજાતો હોય ત્યારે આમાં એવું દેશનું વિશિષ્ટ કારણ છે, એવી તો કોઈ શું ગુરુતા છે, શું ગંભીરતા છે કે જે સિદ્ધિ રીતે સમજાતો નથી, એવી તો જિજ્ઞાસામાં આવીને સમજવાનો કે જો એ પ્રકારે પ્રયત્ન ન કરે તો એની બુદ્ધિ તો સ્વીકારવાના નથી, એટલે એને એમ નથી આમ કરવું જોઈએ, આમ કહેવું ન જોઈએ એમ લાગશે. અને એમ કહેવું ન જોઈએ એ પદ્ધતિ કરવી નથી જ નથી એવું કાંઈ પણ લાગે ત્યારે ભક્તિના પરિણામ અભક્તિના પરિણામ મોટો દોષ તો સૌથી મોટો દોષ તો અને સૌથી મોટો દોષ એટલા માટે કહેવાય છે કે એને બીજું નામ સ્વસંગ છે અને સ્વસંગ છે એ મહાદોષ.
દોષ એટલા માટે છે કે બીજા ઘણા દોષની ઉત્પત્તિ મળે. એટલે આવા સ્થાનમાં આવા પ્રકારમાં આત્મારથી જીવે એક ગુણ મારે કે કઈક મારા મારી સમજણમાં એવી ક્ષતિ છે, એવી કોઈ ખામી છે કે જેને લઈને આ વાત મને સમજાતી નથી. આચાર્ય મહારાજ એટલે છે, જ્ઞાની પુરુષ એટલે છે, એટલે ત્રણ સત્ય છે એ સતત રાખે, એ વાત દ્રઢ રાખે, અને એમાં તો સ્વપ્નમાં પણ ચિંતા તો દૂર કરી નહીં, ચિંતા ન કરી. ઘણા વધારે બુદ્ધિ વાળા દેખાય છે, એવી કોઈ પણ ભૂલ કરે છે કે આટલી વાત તો બરાબર છે, પણ આવે તો બરાબર નથી આપતા. બુદ્ધિની વિશેષતા પ્રદર્શિત કરે છે, એવી પણ ભૂલ કરવા જોઈએ. એનો અર્થ એ છે કે તારે બુદ્ધિની પહોંચની મર્યાદા છે, અને જે વાત બરાબર નથી લાગતી ત્યાં તારી બુદ્ધિ પહોંચેલી નથી. બહુમાન જાળવી નહીં, બહુમાન રાખીને એ કોશિશ કરવી જોઈએ, અને નહીં ઉપરતા વાદ લાગતી નથી. મુખ્યની ભૂમિકામાં પણ સુછન ઉપરતા વાદ લાગતી નથી. દ્રષ્ટિમાં પ્રકૃતિ કેવા પ્રકારની છે એની વાત કરવી છે, વિશિષ્ટ શૈલી છે. જેમ કે પોતાને ત્યાં ઉત્પન્ન થયે પોતાના પુત્ર થાય, પોતાની ખાનદાન વિરોધ અકાર્ય કરે ત્યારે કેવી રીતે કે તું નીકળી જાય મારો પુત્ર નહીં આપી મટી જાય છે, મટી નહીં જાય. પણ એવી પ્રથમ શૈલી શું બતાવે છે કે ઘણી વિરુદ્ધ ચાલે છે. એમને રાજને આત્માનું જે પરમાત્મા તત્વ છે એની કેટલી વિરુદ્ધતા છે, અને દ્રષ્ટિને એનો કેટલો બધો નિષેધ છે એ બતાવવા માટે એને કુદર શ્રમ કહ્યું. જઈ નથી એ કુદર છે, જળ છે, કોઈ માણસ ચાલી મૂકી સાધન નથી કે આ જળ જોવો લાગે છે, આ જળ જોવો લાગે છે. થોડો ડર થાય છે, દુઃખ જોડે તીવ્રપણે સ્વભાવનો આદર કરવા માટે જે દ્રષ્ટિનું કાર્ય છે, અને તીવ્રપણે વિભાવનો નિષેધ કરવા માટે તીખી પ્રથમ શૈલી હોય છે. એટલે પોતાનું જોઈએ છે કે દિગંબરના તીખા વચનો જોઈ છે જે વચન ગોચર છે એને વચન ગોચર કરવા માટે આવી શૈલીનો ઉપયોગ કરવો પડે છે. ખાસ કરીને દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં સુગંધીની એ શૈલી વિશેષ બનાવે છે. કેટલી ઉત્કૃષ્ટ આત્મભાવના આવી છે તે નવતત્વ એ છે. નવતત્વ તો સમય દર્શન નું કારણ છે, સમયકાળમાં પોતે ઉતારા સમય થી નવતત્વ જાણતા સમય દર્શન છે. હવે કૃષ્ણ કથાની અનુસાર નવ પ્રત્યા એ તો બહુ તત્વ છે, એ પરંપરાની ભારત અંતર તત્વ છે. એમ કે છે બહુ તત્વ પ્રાર્થના પકડવાનું છે પણ પ્રાર્થને આશ્રિત ધોરણ નું દર્શન એક વર્ષ પણ અપેક્ષા લીધી સફળ તો એના નામે સફળ રહ્યા અને આ નામે હું કરીને નિષેધ કર્યો આચાર્ય તો એક ની એક ટૂંકો છે શૈલી બદલાય છે શૈલી બદલાવા છતાં આશય જરાય બદલાય પણ ત્યાં પણ વિકાસ